એકત્રાના શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી સાહિત્યના એક મહત્વના ઇતિહાસકાર વિજય રાય વૈદ્યના પુસ્તક ગુજરાતી સાહિત્યની રૂપરેખામાં થોડા ઊંડા ઉતરીશું.
નમસ્કાર.
ખાસ કરીને એમના એક પ્રકરણ પર, લલિતેતર વાંગ્મય, ગાંધીજી, મશરૂવાળા વગેરે.
હા, આ ખરેખર બહુ રસપ્રદ વિષય છે. વિજયરાય વૈદ્યનું આ પુસ્તક અને એમાંય આ પ્રકરણ આધુનિક ગુજરાતી સાહિત્યનું એક એવું પાસું ખોલે છે જેની ચર્ચા ઓછી થાય છે પણ મહત્વ ઓછું નથી.
બરાબર. આપણે મોટાભાગે કવિતા, નવલકથા, વાર્તાની જ વાત કરતા હોઈએ છીએ.
હા, પેલું લલિત સાહિત્ય. પણ આ જે વૈચારિક ગદ્ય છે, એટલે કે લલિત સિમાઈનું, એની પણ સમાજ પર, વિચારધારા પર ઊંડી અસર હોય છે. વૈદ્યજી આપણને એ જગતમાં લઈ જાય છે.
તો આજની આપણી ચર્ચાનો હેતુ એ જ. સમજીએ કે વિજયરાય વૈદ્યની દ્રષ્ટિએ આધુનિક યુગનું આ લલિતેતર ગદ્ય કેવું હતું, કોણે મુખ્ય પ્રદાન આપ્યું અને એની અસર શું હતી.
ચોક્કસ. અને આપણે એ રીતે વાત કરીશું કે જે શ્રોતાઓએ મૂળ લેખ નથી વાંચ્યો એમના પણ ખ્યાલ આવે.
બરાબર. તો શરૂઆત જ આ શબ્દથી કરીએ, લલિતેતર વાંગ્મય. સાહિત્યમાં લલિત એટલે કલા, સૌંદર્ય, રસ એ બધું. તો આ લલિતેતર એટલે શું? વૈદ્યજી આને કઈ રીતે એમ કે જુએ છે?
હા, વૈદ્યજી અહીંયા છે ને બહુ સ્પષ્ટ ભેદ પાડે છે. એ કહે છે કે આ લલિતેતર એટલે જેમાં મુખ્ય હેતુ પેલો કલાત્મક આનંદ આપવાનો નથી, એવા લખાણના પણ મુખ્યત્વે બે પ્રકાર છે.
અચ્છા, કયા બે પ્રકાર?
પહેલો પ્રકાર છે જેને તેઓ લલિતગુણી સાહિત્ય કહે છે. એટલે કે એનું સ્વરૂપ ભલે લેખ હોય, નિબંધ હોય, ઇતિહાસ કે ચરિત્ર હોય, પણ એમાં ક્યાંક ને ક્યાંક રસનો કે કલ્પનાનો અંશ હોય, એ થોડું રસાળ હોય. દાખલા તરીકે એમણે વિનાયક મહેતાના નંદશંકર જીવનચરિત્રનો ઉલ્લેખ કર્યો છે.
હા, એને ઉત્તમ ચરિત્ર ગ્રંથ ગણાવ્યો છે, ખરું ને?
બરાબર. કારણ કે એમાં તથ્યો તો છે જ, પણ સાથે રસાળતા પણ છે, એટલે થોડું લલિત જેવું લાગે.
સમજાયું. માહિતી ખરી, પણ થોડી રસિક શૈલીમાં. અને બીજો પ્રકાર?
બીજો પ્રકાર છે ચિંતનલક્ષી લખાણ. અને આ પ્રકરણનો મુખ્ય ભાર આના પર છે. આમાં કલ્પના કે રસ કરતા તર્ક, બુદ્ધિ, વિચારણા, માહિતી આ બધાનું પ્રાધાન્ય હોય.
જેમ કે?
કયા વિષયો?
જેમ કે ધર્મ, તત્વજ્ઞાન, સમાજશાસ્ત્ર, ઇતિહાસ, શિક્ષણ, વિવેચન, આ બધા પરનું ગહન લખાણ. વૈદ્યજી આના માટે એક સરસ શબ્દ પ્રયોગ વાપરે છે.
કયો?
એ કહે છે કે લલિત સાહિત્ય મનહર હોય, મનને હરી લે, આકર્ષક, જાને આ ચિંતનલક્ષી સાહિત્ય મનભર હોય, મનને ભરે, વિચારોથી સમૃદ્ધ કરે, સબસ્ટેન્ટિવ.
વાહ, મનહર વિરુદ્ધ મનભર, આ ખરેખર ધ્યાન ખેંચે તેવી વાત છે. પણ આનો મતલબ એવો તો નથી ને કે વૈદ્યજી આ મનભર સાહિત્યને ઓછું મહત્વનું ગણે છે? કારણ કે સામાન્ય રીતે સાહિત્ય એટલે પેલું મનહર તત્વ જ આપણે વધુ શોધીએ.
ના ના, જરાય નહીં. ઉલટું વૈદ્યજી બહુ ભારપૂર્વક કહે છે, ભરે આમાં પેલું રાલિત્ય ઓછું હોય, પણ પ્રજાજીવન ઘડવામાં, સમાજની વિચારધારાને દિશા આપવામાં આ મનભર સાહિત્યનો ફાળો જરાય ઓછો નથી.
બલકે એ તો ત્યાં સુધી કહે છે કે આવા વૈચારિક લખાણોથી જે જાગૃતિ આવે, જે ચેતના ફેલાય, એ આખરે તો કવિઓ અને બીજા લલિત સર્જકોને પણ નવી સામગ્રી અને પ્રેરણા આપે છે. એટલે પરોક્ષ રીતે પણ એ સાહિત્યના વિકાસમાં મદદ કરે છે.
એટલે બંને જરૂરી છે. બરાબર. તો આ મનભર વાંગ્મયના યુગ પ્રવર્તક તરીકે આધુનિક યુગમાં વૈદ્યજી કોને સૌથી આગળ મૂકે છે?
નિશંકપણે ગાંધીજીને. વૈદ્યજી બહુ સ્પષ્ટપણે માને છે કે આ યુગના લલિતેતર ગદ્યના મુખ્ય નિર્માતા ગાંધીજી છે.
અને એમના લખાણની મહત્તાનું કારણ શું ગણાવે છે? શૈલી, વિષય?
રસપ્રદ વાત એ છે કે વૈદ્યજી એનો મુખ્ય આધાર ગાંધીજીની પોતાની વ્યક્તિગત મહાનતા અને નૈતિક ગુણો પર રાખે છે. એમનું વ્યક્તિત્વ જ એમના લખાણને મહાન બનાવે છે એમ વૈદ્યજીનું માનવું છે.
એટલે ગાંધીજી જેવા હતા તેવું જ લખતા હતા એમ?
બિલકુલ. વૈદ્યજી નોંધે છે કે ગાંધીજીના લખાણમાં જે સત્યનો સ્પષ્ટ ઉચ્ચાર છે, વીરતાની પ્રેરણા છે, પેલી અસાધારણ માનવતા, ભવ્યતા, ઉદારતા અને સાથે સૌમ્યતા, છતાં દૃઢ સંયમ, ગૌરવશીલ સરળતા, આ બધું એમના પોતાના જીવનમાંથી જ આવે છે. અને આ ગુણોને લીધે જ વૈદ્યજી કહે છે એમની આત્મકથા સત્યના પ્રયોગો હોય કે દક્ષિણ આફ્રિકન સત્યાગ્રહનો ઇતિહાસ હોય, જે મૂળ તો વૃત્તાંત છે,
હા ઇતિહાસ છે,
પણ એ નવલકથા જેટલો રસ આપે છે, વાચક ખેંચાઈ જાય છે એમાં. આ એમના વ્યક્તિત્વનો પ્રભાવ છે.
અને એમના વિચારોની વાત કરીએ તો એમના વૈચારિક ઊંડાણ વિશે શું કહે છે વૈદ્યજી?
ગાંધીજીને એ યુગના સૌથી સ્વતંત્ર, મૌલિક, પ્રગલ્ભ એટલે કે પરિપક્વ અને તીક્ષ્ણ બુદ્ધિવાળા વિચારક ગણાવે છે.
સૌથી સ્વતંત્ર અને તીક્ષ્ણ બુદ્ધિ,
હા. હિન્દ સ્વરાજ કે વ્યાપક ધર્મભાવના જેવા પુસ્તકોમાં એમની જે તલસ્પર્શી દૃષ્ટિ છે, ઊંડી વિચારણા છે, એની નોંધ લે છે. અને એ પણ કહે છે કે ગાંધીજીના પુસ્તકોએ ખાલી માહિતી નથી આપી, પણ હજારો લોકોના જીવન ઘડ્યા છે, માર્ગદર્શન આપ્યું છે.
સાચી વાત છે. સત્યના પ્રયોગોને તો વિશ્વ સાહિત્યનું રત્ન ગણાવે છે, ખરું ને?
બરાબર, વૈશ્વિક સાહિત્યનું અમૂલ્ય રત્ન. આ વૈદ્યજીના શબ્દો છે.
ઘણીવાર ગાંધીજીની ભાષાની સાદગીની વાત થાય છે કે બહુ સરળ, કદાચ બહુ સાહિત્યકીક નહીં. આ વિશે વૈદ્યજી કંઈ કહે છે?
હા, અને એ બહુ મહત્વનું છે. વૈદ્યજી પોતે નોંધે છે કે ભાષા સરળ અને સીધી છે, પણ એની અસરકારકતા અને વિશિષ્ટતા માટે એ આનંદશંકર ધ્રુવને ટાંકે છે.
અચ્છા, આનંદશંકર ધ્રુવે શું કહ્યું હતું?
ધ્રુવજીએ કહ્યું હતું કે ગાંધીજીએ સાદી, સીધી અને સચોટ, છતાં તળપદી નહીં, કિંતુ આત્મસંસ્કારની સાદી શોભા ધરાવતી એવી કોઈક અવર્ણનીય શૈલી દાખલ કરી છે.
વાહ, આત્મસંસ્કારની સાદી શોભા.
હા, એટલે એ શૈલી એવી છે કે મોટા વિદ્વાનને પણ ગમે અને સામાન્ય માણસને પણ સમજાઈ જાય ને, સ્પર્શી જાય. એ સાદગીની તાકાત છે.
ગાંધીજીનો પ્રભાવ તો પછી એમના સાથીઓ પર પણ પડ્યો જ હશે. એમના અનુયાયી લેખકોનો ઉલ્લેખ વૈદ્યજી કરે છે.
હા, ચોક્કસ. ગાંધીજીની વિચારધારાને ઝીલીને લખનારા ઘણા હતા, પણ વૈદ્યજી મુખ્યત્વે 3-4 નામો પર ભાર મૂકે છે. સૌથી પહેલા તો મહાદેવભાઈ દેસાઈ,
ગાંધીજીના અંતેવાસી, જેમની ડાયરીઓ ખૂબ જાણીતી છે.
બરાબર. વૈદ્યજી એમની શૈલીને મધુર, સાદી અને અસરકારક કહે છે. ગાંધીજીની છાયા તો છે, પણ એમની શૈલીમાં એક આગવી મીઠાશ છે. બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ હોય, સંત ફ્રાન્સિસનું જીવનચરિત્ર હોય કે એમના બીજા લેખો, એમાં ઉચ્ચ કોટીનું સાહિત્યિક સંસ્કારવાળું પત્રકારત્વ દેખાય છે.
અને બીજા કોણ? કાકા સાહેબ કાલેલકર, જેમને વૈદ્યજી સવાઈ ગુજરાતી કહે છે.
હા, કાકા સાહેબ વિશે વૈદ્યજી બહુ વિસ્તારથી અને માનપૂર્વક લખે છે. સવાઈ ગુજરાતી કહીને કદાચ એમના બહોળા અનુભવ, આખા ભારત સાથેના એમના જોડાણ અને છતાં ગુજરાતી ભાષા પરના એમના પ્રભુત્વ તરફ ઇશારો કરે છે.
એટલે ગાંધી દર્શનના અનુયાયી ખરા, પણ આગવી દ્રષ્ટિ સાથે.
બિલકુલ, ગાંધી દર્શનના નિષ્ઠાવાન અનુયાયી, પણ દૃષ્ટિ સ્વકીય. એ પોતે અથાક પ્રવાસી હતા, પરિવ્રાજક, અને એમના પ્રવાસના અનુભવો હોય, પ્રકૃતિ નિરીક્ષણ હોય કે જીવન સંસ્કૃતિનું ચિંતન હોય, બધું એમણે બહુ જ પ્રાસાદિક શૈલીમાં લખ્યું છે.
પ્રાસાદિક શૈલી એટલે શું, જરા સમજાવશો?
પ્રાસાદિક એટલે પ્રસાદ જેવી, સરળતાથી ગળે ઉતરી જાય, નિર્મળ, સ્પષ્ટ, જેમાં કૃત્રિમતા કે આડંબર ના હોય, પણ વિચારની ગહનતા અને રજૂઆતની સરળતા ભેગી થાય.
અચ્છા,
કાકા સાહેબની શૈલી આવી હતી. વૈદ્યજી કહે છે પ્રસંદ ગંભીર, ખુશમિજાજ પણ અને ગંભીર પણ, લલિત લાગે પણ ઊંડાણ હોય, સૂક્ષ્મ મર્મવેદન એટલે વાતને નાજુકાઈથી કહેવાની કળા, અને મૃદુ કટાક્ષ પણ એમની શૈલીમાં જોવા મળે.
અને વિષયો કયા કયા? ખાલી પ્રવાસ વર્ણનો જ હતા કે બીજું પણ હતું?
ના ના, ઘણું બધું. પ્રવાસ વર્ણનો, હિમાલયનો પ્રવાસ, લોકમાતા, સ્મરણયાત્રા તો લોકપ્રિય થયા જ, પણ એ સિવાય સમાજ, કેળવણી, ઇતિહાસ, કલા, સાહિત્ય, રાષ્ટ્રભાષા, અનેક વિષયો પર પુષ્કળ લખ્યું છે. જીવન સંસ્કૃતિ, જીવનનો આનંદ જેવા પુસ્તકોમાં એમનું જીવન દર્શન દેખાય છે. લખાણમાં ઊંડો દેશપ્રેમ છે, પરિપક્વ વિચારો છે, અને એમનો સતત લોકસંપર્ક અને સૌજન્ય એમના લખાણને જીવંત બનાવે છે, એટલે જે બહુ લોકપ્રિય થયા. વૈદ્યજી એમના અનુયાયી ચંદ્રશંકર શુક્લ અને મગનભાઈ દેસાઈનો પણ ઉલ્લેખ કરે છે.
અને ગાંધીજીના વર્તુળમાં જ એક બીજું મોટું નામ, કિશોરલાલ મશરૂવાળા, અત્યંત ચિંતનશીલ, એમના વિશે વૈદ્યજી શું નોંધે છે?
કિશોરલાલ મશરૂવાળા માટે વૈદ્યજી રામનારાયણ પાઠકનું એક અવતરણ ટાંકે છે, જે બહુ સચોટ છે. પાઠકજી કહે છે કે મશરૂવાળાની વિચારસરણીમાં વિજ્ઞાનશાસ્ત્રીનું ધૈર્ય અને તટસ્થતા અને સાથે એક ધાર્મિક પુરુષની શ્રેયોવાંચના જણાઈ આવે છે.
એટલે કે વૈજ્ઞાનિક જેવી નિષ્પક્ષતા અને ધાર્મિક માણસ જેવી કલ્યાણ ભાવના.
બરાબર. સત્ય શોધવા માટે વૈજ્ઞાનિક જેવી ચીવટ અને નિષ્પક્ષતા, પણ દિલમાં સમાજના કલ્યાણની ભાવના. આ બંને ગુણો એમના લખાણમાં, ખાસ કરીને એમના બે મુખ્ય ગ્રંથો કેળવણીના પાયા અને જીવન શોધનમાં સ્પષ્ટ દેખાય છે.
કેળવણીના પાયા એ સમયે કેમ મહત્વનું હતું?
વૈદ્યજી નોંધે છે કે મણિશંકર રત્નજી ભટ્ટ પછી શિક્ષણ વિષય પર આટલું સર્વાંગી અને સ્વતંત્ર ચિંતન કરતું પુસ્તક ગુજરાતીમાં પહેલીવાર આવ્યું હતું. મશરૂવાળા એમાં કેળવણીના કેન્દ્રમાં માણસની વિવેક બુદ્ધિના વિકાસને મૂકે છે.
હા,
એમણે મનોવિજ્ઞાનના આધારે ચિત્તની શક્તિઓનો વિચાર કર્યો અને જૂની ને નવી બંને કેળવણી પદ્ધતિનો સમન્વય કરવાનો પ્રયાસ કર્યો.
અને જીવન શોધન એને વૈદ્યજી અત્યંત મૌલિક ગ્રંથ ગણાવે છે, એની શી ખાસિયત છે?
જીવન શોધનની સૌથી મોટી મૌલિકતા એ છે કે મશરૂવાળા એમાં સ્વીકૃત માન્યતાઓ પર પણ પ્રશ્નો ઉઠાવે છે. એ પોતાની બુદ્ધિ અને અનુભવની કસોટીએ બધું ચડાવે છે, શક્ય તેટલા સ્વતંત્ર રહીને પૂર્વગ્રહ વગર વિચારે છે. એટલે જ રાવી પાઠકના શબ્દોમાં એમાં અનુભવનો શુદ્ધ રણકાર સંભળાય છે. એની મૌલિકતાનું એક મોટું ઉદાહરણ વૈદ્યજી એ આપે છે કે મશરૂવાળા ચાર પુરુષાર્થમાંથી ચોથા પુરુષાર્થ મોક્ષને બદલે જ્ઞાનને મૂકે છે.
ઓ, મોક્ષને બદલે જ્ઞાન! આ તો ખરેખર પરંપરાગત ભારતીય દર્શન પર બહુ મોટો પ્રશ્નાર્થ કહેવાય.
ચોક્કસ. અને આખા ગ્રંથમાં એમની પદ્ધતિ તર્કપ્રધાન, બુદ્ધિગમ્ય છે. ધર્મ અને સમાજમાં ઘર કરી ગયેલી જડતા, વહેમો, અંધશ્રદ્ધા પર પ્રહાર કરે છે. દર્શનશાસ્ત્રોના પ્રચલિત અર્થોનું પણ સ્વતંત્ર રીતે ખંડન મંડન કરે છે.
પણ આવા ગહન વિચારો સામાન્ય માણસ સુધી પહોંચાડવા અઘરા નહીં?
હા, પણ મશરૂવાળાનું પ્રયાસ એ જ હતો કે ગહન વિષયોને પણ અત્યંત સાદા શબ્દોમાં સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરવાનો, જેથી સામાન્ય વાચક પણ સમજી શકે. વૈદ્યજી આ ઉપરાંત વહાલજી ગો દેસાઈ અને બૌદ્ધ ધર્મના અભ્યાસી ધર્માનંદ કોસંબીનું પણ ઉલ્લેખ કરે છે.
આ તો થઈ ગાંધીજી અને એમના પ્રભાવ હેઠળ વિકસેલી વિચારધારાની વાત. પણ પેલી જૂની ગોવર્ધન યુગની પાંડિત્ય અને સંશોધનની પરંપરા હતી, એનું શું થયું આ યુગમાં? એ સાવ અટકી ગઈ?
ના ના, એ અટકી નહોતી, બલકે સમાંતરે ચાલી રહી હતી અને કેટલાક અંશે વધુ વિકસી પણ હતી. વૈદ્યજી લગભગ 20 જેટલા એવા વિદ્વાનોનો ઉલ્લેખ કરે છે જેમણે ગોવર્ધન યુગની શાસ્ત્રીય અભ્યાસ અને સંશોધનની પરંપરાને જીવંત રાખી.
અચ્છા, 20 જેટલા?
હા. આ લેખકોએ ઇતિહાસ, ભાષાશાસ્ત્ર, પુરાતત્વ, ધર્મશાસ્ત્ર, સાહિત્ય સંશોધન, સંપાદન આ બધા ક્ષેત્રોમાં બહુ મૂલ્યવાન કામ કર્યું અને ઘણું કામ ગુજરાત કેન્દ્રિત રહ્યું.
આ વિદ્વાનોના પ્રદાનને વૈદ્યજી કઈ રીતે જુએ છે? એમનું શું મહત્વ હતું?
અશા, અને પોતાના પ્રદેશના ઇતિહાસ સંસ્કૃતિ પ્રત્યેની ભક્તિની બહુ પ્રશંસા કરે છે. એ માને છે કે ગાંધીયુગના મોટા રાજકીય સામાજિક આંદોલનો વચ્ચે પણ આ વિદ્વાનોએ જ્ઞાનની આ શાખાઓને જીવંત રાખી, ગુજરાતની અસ્મિતાના મૂળિયાને મજબૂત કર્યા, ભવિષ્યના સંશોધન માટે મજબૂત પાયો નાખ્યો.
આટલા બધા નામ તો યાદ ના રહે, પણ કેટલાક મુખ્ય પ્રવાહો અને પ્રતિનિધિ નામો કહી શકશો?
ચોક્કસ. જેમ કે ઇતિહાસ અને સંસ્કૃતિમાં દુર્ગાશંકર કે શાસ્ત્રી. એમણે ગુજરાતના ધાર્મિક સંપ્રદાયો, પુરાણો, મધ્યકાલીન ઇતિહાસ પર ઘણું લખ્યું.
હા, એમનું નામ જાણીતું છે.
પછી રત્નમણીરાવ ભીમરાવ, જેમણે અમદાવાદ અને ખંભાતના ઇતિહાસ પર કામ કર્યું. કેશવલાલ કામદારે રાજકારણ અને ઇતિહાસ તપાસ્યા. પ્રાચીન અને મધ્યકાલીન સાહિત્ય, દર્શન અને ભાષામાં મુનિ જીનવિજયજી, પંડિત સુખલાલજી જેવા જૈન દર્શનના મર્મગ્ન વિદ્વાનો.
બરાબર.
કેશવરામકા શાસ્ત્રી, જે કવિચરિત માટે જાણીતા. રસિકલાલ છોપરીખ, જેમણે કાવ્યાનુશાસન જેવા ગ્રંથોનું સંપાદન કર્યું. આ બધાનું યોગદાન મોટું છે. સમાજશાસ્ત્રમાં સૌ સરોજિની મહેતાએ હિન્દુ લગ્ન અને કુટુંબ વ્યવસ્થા પર અભ્યાસ કર્યો. આ તો ખાલી થોડા નામ છે, પણ આ બતાવે છે કે શાસ્ત્રીય સંશોધનની ધારા પણ વહેતી હતી.
ખરેખર આ એક આખો અલગ જ જ્ઞાન વિશ્વ છે જે ગાંધીયુગની સમાંતરે ચાલી રહ્યો હતો. સરસ. હવે આવીએ સાહિત્યની પોતાની દુનિયામાં. આ ગાળામાં સાહિત્યના વિવેચન ક્ષેત્રે કોણ મુખ્ય હતો વૈદ્યજીના મતે?
વૈદ્યજી 4-5 મુખ્ય વિવેચકો ગણાવે છે, જેમાં એ પોતાની ગણના પણ નમ્રતાથી કરે છે. પહેલા વિશ્વનાથ મહભટ્ટ. એમના વિવેચન માટે વૈદ્યજી પાંડિત્યપૂર્ણ, સર્જકતાની છાંટવાળા, સ્વતંત્ર અને વિસ્તારપૂર્વકના જેવા શબ્દો વાપરે છે.
એટલે કે ઊંડો અભ્યાસ અને મૌલિકતા બંને.
હા, અભ્યાસ તો ખરો જ, પણ સાથે લેખકની પોતાની મૌલિકતા અને કલ્પનાની ઝલક પણ મળે અને વિષયને ઊંડાણથી ચર્ચે. એમની શૈલી રસિક અભ્યાસીને ગમે તેવી.
અને બીજા કોણ?
બીજા મહત્વના વિવેચક છે વિષ્ણુ પ્રસાદ ર ત્રિવેદી. વૈદ્યજી એમના વિવેચનની બહુ પ્રશંસા કરે છે. એમનામાં નિષ્કામભાવી તાટસ્થ્ય, એટલે કે પૂર્વગ્રહ વગરની સમદ્રષ્ટિ,
બરાબર,
સૂક્ષ્મદર્શી રસજ્ઞતા, એટલે કળાના સૌંદર્યને પારખવાની ઝીણી નજર, અને કૃતિના હાર્દ સુધી પહોંચી એનું સાચું તત્વ પકડવાની અચૂક દ્રષ્ટિ, આ બધું જોવા મળે છે.
અને એમની શૈલી કેવી?
એમની શૈલી માટે વૈદ્યજી સૂત્રાત્મક, ગૌરવાન્વિત અને ક્યારેક સર્જનાત્મક એવા શબ્દો વાપરે છે. સૂત્રાત્મક એટલે ટૂંકમાં ઘણું કહે તેવી, ગૌરવાન્વિત એટલે પ્રભાવશાળી, ગંભીર.
અને રામનારાયણ પાઠક અને નવલરામ જ ત્રિવેદી, એ બંને પણ મહત્વના વિવેચકો હતા ને?
હા, રામનારાયણ વી પાઠક એટલે કે દ્વિરેફ. એમની ખાસિયત છે વિષયનું તર્કબદ્ધ અને વેધક પૃથક્કરણ, મુદ્દાના મૂળ સુધી જઈને એનું વિશ્લેષણ કરે. જ્યારે નવલરામ જ ત્રિવેદીના વિવેચનમાં ઉદ્યમશીલતા અને વિચારપૂર્વકનો માહિતી સંગ્રહ મુખ્ય છે. વૈદ્યજી આ બંને માટે એક સામાન્ય નોંધ પણ કરે છે.
શું?
કે બંને સાદાઈથી સ્પષ્ટ રીતે સત્ય કહેવાનો પ્રયાસ કરે છે, સામાન્ય વાચકને સારું સાહિત્ય સમજવામાં માર્ગદર્શન આપે છે. એમની શિક્ષક સહજ દ્રષ્ટિ અને શૈલીએ સાહિત્યને લોકભોગ્ય બનાવવામાં બહુ મદદ કરી.
બીજા કોઈ વિવેચકોનો ઉલ્લેખ છે?
હા, ડોલરરાય માખડ, રમણલાલ યાજ્ઞિક, અનંતરાય રાવળ જેવા અન્ય વિવેચકો અને રવિશંકર રાવળ તથા બચુભાઈ રાવત જેવા કલા વિવેચકોનો પણ વૈદ્યજી ઉલ્લેખ કરે છે.
સરસ. તો શું સાહિત્ય સિવાયના વિષયો જેમ કે પ્રકૃતિ, ધર્મ કે પછી વિજ્ઞાન પરના નિબંધો કે લેખોની પણ વૈદ્યજી આ લલિતેતર વાંગ્મયમાં નોંધ લે છે?
હા, ચોક્કસ લે છે. પ્રકૃતિ, ધર્મ અને જીવનના બીજા પાસા પર ચિંતનાત્મક નિબંધો લખનારા કેટલાક લેખકોનો ઉલ્લેખ છે, જેમ કે ચંદ્રશંકર ન પંડ્યા, અંબાલાલ પુરાણી, ધૂમકેતુ, રતિલાલ મો ત્રિવેદી વગેરે.
અને વિજ્ઞાન વિશે?
હા, એ ખાસ નોંધપાત્ર છે. એ યુગમાં ભૌતિક વિજ્ઞાનો પર લખનારા યુવાન લેખકોની પણ વૈદ્યજી નોંધ લે છે. આ બતાવે છે કે વિજ્ઞાન જેવા વિષયો પણ ગુજરાતી ગદ્યનો હિસ્સો બની રહ્યા હતા.
કોણ કોણ હતા એમાં?
હરિનારાયણ આચાર્ય પક્ષીશાસ્ત્ર પર, ડોક્ટર ભદ્રમુખ વૈદ્ય વિજ્ઞાનીઓ પર, ડોક્ટર રમણીક ત્રિવેદી, ભાઈલાલ કોઠારી જીવન વિજ્ઞાન સંબંધ પર, પ્રા સુરેશ દીક્ષિત વિજ્ઞાન અને સાહિત્યના સંબંધ પર, આ બધા નામો છે. આ બતાવે છે કે લલિતેતર ગદ્ય કેટલું વૈવિધ્યસભર બની રહ્યું હતું.
ખૂબ સરસ. આપણે ગાંધીજીથી શરૂ કરીને છેક વિજ્ઞાન લેખન સુધીની વાત કરી, તો આ સમગ્ર ચર્ચાના અંતે વિજયરાય વૈદ્ય આધુનિક યુગના લલિતેતર વાંગ્મયનું જે ચિત્ર રજૂ કરે છે એનો સાર શું, શ્રોતાઓ માટે મુખ્ય શું તારવી શકાય?
વૈદ્યજીનું આ વિશ્લેષણ, મતલબ કે બહુ સ્પષ્ટ રીતે વાત સ્થાપિત કરે છે કે આધુનિક ગુજરાતી સાહિત્યનો યુગ ખાલી કવિતા, નવલકથા કે નાટક જેવા લલિત સ્વરૂપોથી જ સમૃદ્ધ નહોતો, પણ વૈચારિક અને માહિતીપ્રદ ગદ્ય, પેલું મનભર સાહિત્ય, એની દ્રષ્ટિએ પણ અત્યંત સક્ષમ અને પ્રભાવશાળી હતો. એના મુખ્ય પ્રવાહો આપણે જોયા.
હા, કયા કયા મુખ્ય પ્રવાહો?
એક, ગાંધીજી અને એમના અનુયાયીઓ દ્વારા પ્રેરિત નૈતિક, સામાજિક, રાજકીય ચિંતન, જેણે સરળ પણ સચોટ ભાષામાં બહોળા વર્ગને પ્રભાવિત કર્યો, જીવન ઘડ્યો,
બરાબર.
બીજો, ગોવર્ધન યુગથી ચાલતી આવતી પાંડિત્ય અને સંશોધનની પરંપરા, જેણે ગુજરાતના ઇતિહાસ, સંસ્કૃતિ, ભાષા, દર્શનના અભ્યાસને જીવંત રાખ્યો, નવું બળ આપ્યું.
અને ત્રીજો,
સાહિત્ય વિવેચન અને બીજા વિષયો પરના ચિંતનાત્મક નિબંધોનો પ્રવાહ, જેણે સાહિત્ય એક સમજ કેળવી અને વિચાર વિમર્શને પ્રોત્સાહન આપ્યું. વૈદ્યજી આ દરેક પ્રવાહના મુખ્ય લેખકો, એમની શૈલી, વિચારધારા, પ્રદાન, આ બધાનું મૂલ્યાંકન કરીને એ સમયના બૌદ્ધિક જગતનો એક નક્કર નકશો આપે છે.
ખરેખર એ સમયના બૌદ્ધિક વાતાવરણને સમજવા માટે આ બહુ ઉપયોગી ચિત્ર છે. આ ચર્ચાને અંતે શ્રોતાઓ માટે કોઈ અંતિમ વિચાર મૂકી જશો?
જરૂર. વૈદ્યજીનું આ વિશ્લેષણ આપણને એક સવાલ પૂછવા પ્રેરે છે. કોઈપણ સમાજ કે સંસ્કૃતિના વિકાસ માટે શું ખાલી મનહર એટલે કે આનંદ આપતું કલાત્મક સાહિત્ય જ પૂરતું છે?
સારો પ્રશ્ન છે.
કે પછી મનભર એટલે કે વિચાર પ્રેરક, ચિંતનાત્મક, માહિતીપ્રદ સાહિત્યનું પણ એટલું જ કે કદાચ વધારે મહત્વ છે? આ બંને વચ્ચેનું સંતુલન સમાજના બૌદ્ધિક અને સાંસ્કૃતિક સ્વાસ્થ્યને કેવી રીતે અસર કરતું હશે? કદાચ આજના સમયમાં પણ આ પ્રશ્ન એટલો જ મહત્વનો છે ને?
ચોક્કસ, વિચારવા જેવી વાત છે. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.